રોમનોને પાઉલ પ્રેરિતનો પત્ર અધ્યાય 11. તેથી હું પૂછું છું કે શું ઈશ્વરે પોતાના લોકોને તજી દીધા છે? ના, એવું ન થાવ, કેમ કે હું પણ ઇઝરાયેલી, ઇબ્રાહીમના વંશનો અને બિન્યામીનના કુળનો છું. પોતાના જે લોકોને ઈશ્વરે અગાઉથી પસંદ કર્યા હતા તેઓને તેમણે તજ્યા નથી. વળી એલિયા સંબંધી શાસ્ત્ર વચનો શું કહે છે એ તમે નથી જાણતા? તે ઇઝરાયેલની વિરુદ્ધ ઈશ્વરને વિનંતી કરે છે કે ઓ પ્રભુ, તેઓએ તારા પ્રબોધકોને મારી નાખ્યા છે, તારી યજ્ઞવેદીઓને ખોદી નાખી છે, હું એકલો જ બચ્યો છું અને તેઓ મારો જીવ લેવા માંગે છે. પણ ઈશ્વરવાણી તેને શું કહે છે? જેઓ બાલની આગળ ઘૂંટણે પડ્યા નથી એવા 7,000 પુરુષોને મેં મારે માટે રાખી મૂક્યા છે, એમ જ વર્તમાન સમયમાં પણ કૃપાની પસંદગી પ્રમાણે બહુ થોડા લોકો રહેલા છે. પણ જો તે કૃપાથી થયું તો તે કરણીઓથી થયું નથી, નહીં તો કૃપા તે કૃપા કહેવાય જ નહીં. એટલે શું? ઇઝરાયેલ જે શોધે છે તેઓને પ્રાપ્ત થયું નહીં, પણ પસંદ કરેલાઓને પ્રાપ્ત થયું અને બાકીના હૃદયોને કઠણ કરવામાં આવ્યા છે, જેમ લખેલું છે તેમ કે ઈશ્વરે તેઓને આજ દિન સુધી મંદબુદ્ધિનો આત્મા, જોઈ ન શકે તેવી આંખો તથા સાંભળી ન શકે તેવા કાન આપ્યા છે. દાઉદ પણ કહે છે કે તેઓની મેજ તેઓને માટે ઝાડ, ફાંસો, ઠોકર તથા બદલો થાવ, તેઓની આંખો અંધકારમય થાવ, કે જેથી તેઓ જોઈ ન શકે અને તેઓની પીઠ તમે સદા વાંકી વાળો. ત્યારે હું પૂછું છું કે શું તેઓએ એ માટે ઠોકર ખાધી કે તેઓ પડી જાય? ના, એવું ન થાવ, પણ ઉલટું તેઓના પડવાથી બિન યહૂદીઓને ઉદ્ધાર મળ્યો છે કે જેનાથી ઇઝરાયેલમાં ઈર્ષ્યા ઉત્પન્ન થાય. હવે જો તેઓનું પડવું માનવ જગતને સંપત્તિરૂપ થયું છે અને તેઓનું નુકસાન બિન યહૂદીઓને સંપત્તિરૂપ થયું છે તો તેઓની સંપૂર્ણતા કેટલી અધિક સંપત્તિરૂપ થશે. હવે હું તમને બિન યહૂદીઓને કહું છું, હું મારું સેવા કાર્ય ખૂબ જ મહત્વનું માનું છું, કારણ કે હું બિન યહૂદીઓનો પ્રેરિત છું, જેથી હું કોઈ પણ પ્રકારે મારા પોતાના લોકો યહૂદીઓમાં ઈર્ષા ઉત્પન્ન કરીને તેઓમાંના કેટલાકને બચાવું, કેમ કે જો તેઓનો નકાર થવાથી માનવ જગતનું ઈશ્વર સાથે સમાધાન થયું તો તેઓનો સ્વીકાર થવાથી મૃત્યુમાંથી જીવન સિવાય બીજું શું થશે? જો પ્રથમ ફળ પવિત્ર છે તો આખો સમૂહ પણ પવિત્ર છે, અને જો મૂળ પવિત્ર છે તો ડાળીઓ પણ પવિત્ર છે. પણ જો ડાળીઓમાંની કેટલીકને તોડી નાખવામાં આવી અને તું જંગલી જૈતુનની ડાળ હોવા છતાં તેઓમાં કલમરૂપે મેળવાયો અને જૈતુનના રસ ભરેલા મૂળથી સહભાગી થયો તો એ ડાળીઓ પર તું ગર્વ ન કર. પણ જો તું ગર્વ કરે તો મૂળને તારો આધાર નથી, પણ તને મૂળનો આધાર છે. વળી તું કહેશે કે હું કલમરૂપે મેળવાઉં માટે ડાળીઓ તોડી નાખવામાં આવી. બરાબર, તેમના અવિશ્વાસને લીધે તેઓને તોડી નાખવામાં આવી અને તું તારા વિશ્વાસથી સ્થિર રહે છે. ગર્વિષ્ઠ ન થા, પણ ભય રાખ, કેમ કે જો ઈશ્વરે અસલ ડાળીઓને બચાવી નહીં તો તેઓ તને પણ નહીં બચાવે. તેથી ઈશ્વરની મહેરબાની તથા તેમની સખ્તાઈ પણ જો. જેઓ પડી ગયા તેઓના ઉપર તો સખ્તાઈ, પણ જો તું તેમની કૃપા ટકી રહે તો તારા ઉપર ઈશ્વરની કૃપા, નહીં તો તને પણ કાપી નાખવામાં આવશે. પણ જો તેઓ પોતાના અવિશ્વાસમાં રહેશે નહીં તો તેઓ પણ કલમરૂપે મેળવાશે, કેમ કે ઈશ્વર તેઓને કલમરૂપે પાછા મેળવી શકે છે. કેમ કે જે જૈતુનનું ઝાડ કુદરતી રીતે જંગલી હતું તેમાંથી જો તને અલગ કરવામાં આવ્યો અને સારા જૈતુનના ઝાડમાં કુદરતથી વિરુદ્ધ કલમરૂપે મેળવવામાં આવ્યો તો તે કરતા અસલ ડાળીઓ તેમના પોતાના જૈતુનના ઝાડમાં કલમરૂપે પાછી મેળવાય તે કેટલું વિશેષ શક્ય છે. કેમ કે હે ભાઈઓ, તમે પોતાને બુદ્ધિવાન ન સમજો, માટે મારી ઈચ્છા નથી કે આ ભેદ વિશે તમે અજાણ રહો કે બિન યહૂદીઓની સંપૂર્ણતા માહે આવે ત્યાં સુધી ઇઝરાયેલને કેટલેક ભાગે કઠિનતા થઈ છે અને પછી તમામ ઇઝરાયેલ ઉદ્ધાર પામશે, જેમ લખેલું છે, સિયોનમાંથી ઉદ્ધાર આવશે, તે યાકૂબમાંથી અધર્મને દૂર કરશે, હું તેઓના પાપનું નિવારણ કરીશ, ત્યારે તેઓની સાથેનો મારો કરાર પૂરો થશે. સુવાર્તાના સંદર્ભે તો તમારે લીધે તેઓ શત્રુ છે ખરા, પણ પસંદગી સંદર્ભમાં તો પૂર્વજને લીધે તેઓ તમને વહાલા છે, કેમ કે ઈશ્વરના કૃપાદાન તથા તેડું રદ જાય એવા નથી. કેમ કે જેમ તમે અગાઉ ઈશ્વર પ્રત્યે અનઆજ્ઞાંકિત હતા, પણ હમણાં તેઓના અનઆજ્ઞાંકિતપણાને કારણથી તમે દયાપાત્ર બન્યા છો, એમ જ તેઓ પણ હમણાં અણકહ્યાગ્રા થયા છે, એ માટે કે તમારા પર દર્શાવેલી દયાના કારણે તેઓને પણ હમણાં દયાદાન મળે. કેમ કે ઈશ્વરે બધાને આજ્ઞાભંગને આધીન ઠરાવ્યા છે, એ સારું કે તે બધા ઉપર દયા કરે. હા હા, ઈશ્વરની બુદ્ધિની અને જ્ઞાનની સંપત્તિ કેવી અગાધ છે! તેમના ન્યાય ચુકાદા કેવા ગુઢ અને તેમના માર્ગો કેવા અગમ્ય છે! કેમ કે પ્રભુનું મન કોણે જાણ્યું છે, અથવા તેમનો સલાહકાર કોણ થયો છે, અથવા કોણે તેમને પહેલા કંઈ આપ્યું કે તેને પાછું ભરી આપવામાં આવે! કેમ કે તેમનામાંથી તથા તેમના વડે તથા તેમને અર્થે બધું છે. તેમને સદાકાળ મહિમા હો. આમેન.